ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் த்யாயம் யோகினம் காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் தேவ சர்வக்னம் நிரக்ரந்தோ குரு மங்களம் மங்களம் வீதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகோமந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 24 மார்ச் 2013. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி, கிரம்வார் பத்திர சுவாத்தியாய், பத்திரம் 665, மும்பை, போஸ் வத்னோம், குருவார் 1952. தேகாபிமான் ரஹித் ஏவா சத்புருஷோனே அத்தியந்த பக்தி தி திரிகார்ட் நமஸ்கார். શીર્ષક માં જ કૃપાળુદેવે સત્પુરુષનું સ્વરૂપ ઓળખાવ્યું છે. જેને સતની પ્રાપ્તિ થાય છે એની સામેથી અસત અદૃશ્ય થાય છે. દેહાભિમાન રહિત જ્યાં સુધી એ નિજભાન આત્મજ્ઞાન સતની પ્રાપ્તિ સતની પ્રતીતિ થતી નથી ત્યાં સુધી આ જીવને દેહનું અભિમાન છે. કંઈક તો છે જ ને, જ્ઞાન કંઈક તો હોવું જ જોઈએ, કાં ચૈતન્યનું ને કાં જળનું, કાં આત્માનું ને કાં શરીરનું. તો સત્પુરુષનું ઓળખાણ એ છે કે દેહાભિમાનથી મુક્ત થયા છે, કારણ કે એમને પોતાના સત સ્વરૂપનું અનુભૂતિ પ્રતીતિ વર્તે છે, એટલે દેહાભિમાન તુચ્છ થઈ ગયું છે, દેહાભિમાન મટી ગયું છે. દેહાભિમાન રહિત છે એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે. માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ એમાં સંદેહ નથી. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે, જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાયે કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. આખો પત્ર મુમુક્ષુને ઉદ્દેશીને છે. મોક્ષ માર્ગની પ્રારંભિક યોગ્યતા, પાત્રતા, સિદ્ધતા, ક્ષમતા એ મુમુક્ષુતામાં રહેલી છે. જો મુમુક્ષુતા નથી તો મોક્ષ માર્ગ સાથેનું કોઈ અનુસંધાન નથી. પરમાર્થ માર્ગની યાત્રા મુમુક્ષુતા વિના સંભવિત નથી. એની પ્રથમ ભૂમિકા છે મુમુક્ષુ, મોક્ષની ઈચ્છા હોવી તે, મોક્ષ સાથે મૈત્રી હોવી તે, મોક્ષ સાથે અદ્વેષ ભાવ થવો તે, મોક્ષની ભક્તિ જાગે, મોક્ષની મૈત્રી જાગે. અને ઈચ્છા જીવનની અંદર એક મુમુક્ષુતાની થાય. અત્યાર સુધી અનેક પ્રકારની સાંસારિક વિષયોની ઈચ્છા હતી, સાંસારિક પદાર્થોની ઈચ્છા હતી. હું આમ થાવ, હું તેમ થાવ, મને આ મળે, મને તે મળે, અમારે આમ જોઈએ છે, અમે આટલે પહોંચીએ, આમ આગળ વધીએ. આ બધામાં સાંસારિક પદાર્થો, સાંસારિક સંયોગો, એની સાથે જ આપણી બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓ જોડાયેલી હતી. એક એવો ટર્નિંગ પોઈન્ટ જીવનમાં આવે છે કે જ્યારે જીવનની અંદર એક એવું અંતરથી તત્વ જાગે છે કે અમને મુમુક્ષતા, મોક્ષ પણ જોઈએ. આ મોક્ષની અભિલાષા જાગવી, મોક્ષની ઈચ્છા જાગવી અને સંસારની વ્યર્થતા સમજાવી, સંસારની અસારતા સમજાય, આ એની પહેલી ભૂમિકા છે. જ્યાં સુધી મોક્ષ પ્રત્યે પ્રીતિ ન જાગે ત્યાં સુધી એ પરમાર્થ માર્ગમાં કેવી રીતે પ્રયાણ કરી શકે, એને કોઈ બળ જ નથી. ધર્મ કરવો શું કામ કરવો ભાઈ? ધર્મ શું કામમાં આવે છે? ધર્મની આવશ્યકતા શું છે? આ પરમાર્થની વાત તમે કરો છો એનો શું ઉપયોગ છે? જ્યાં સુધી જીવની અંદર આ પ્રકારનું એને સમાધાન નથી અને મોક્ષની અભિલાષા જાગતી નથી, સંસારની વ્યર્થતા પકડાતી નથી, ત્યાં સુધી એના સાધનામાં કોઈ પ્રાણ હોતો નથી. ક્રિયાકલાપ હોય, ગતાનુગતિક હોય, ઓઘ સંજ્ઞાએ એક કામ કરતો હોય, દેરાસર જાય, ઉપાશ્રય જાય, સામાયિક કરે, વ્રત પચખાણ કરે, બધું જ કરતો હોય, પણ એ બધું જ અર્થ વિના, આશય વિના, ઉદ્દેશ વિના, એમાં કોઈ આત્મિક ભાવ નહીં, એમાં મોક્ષની કોઈ વાત નહીં. માત્ર ઇટ્સ અ સોશિયલ સ્ટેટસ. ધર્મમાં જવું જોઈએ, આપણું એક સ્ટેટસ છે. કોઈ પૂછે જાઉં છો? હા, અમે દર રવિવારે જાય, પતી ગયું. આવી પ્રકારનું સ્ટેટસ, ઓર્નામેન્ટલ. આ મહાત્મા, એની સાથે મારો ઘણો ઘર જેવો સંબંધ. હવે મહાત્માએ ઘર છોડ્યું છે, હવે તારે ઘર જેવો સંબંધ ક્યાંથી લાગ્યો છે? પણ તને ઘર વળગ્યું છે એટલે મહાત્માનો સંબંધ આપણી અરે ઘર જેવો. હવે ઓલાને ઘર વળગાડે છે. જીવને આ મુમુક્ષુતા, કામ એક આત્માર્થનું, બીજો નહીં બનેલો, માત્ર મોક્ષ અભિલાષ. આ આત્માર્થી પણ, આ જિજ્ઞાસા, એની મુમુક્ષુતા છે. અહીંયા જ્ઞાની પુરુષોએ આ એક પત્રની અંદર, પત્ર સૌભાગભાઈ ઉપર છે, સંસારના બધી જ પ્રકારના દિશાઓમાંથી, સંઘ સંબંધમાંથી, સંયોગોમાંથી, સ્વજન પરિજનમાંથી મનના ઉપયોગને, ચિત્તની આકાંક્ષાઓને પાછી વાળીને એક આત્માની મુક્તિ ઉપર ઠેરવવી એ મુમુક્ષુતા છે. અને એ જ્યાં સુધી પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી મુમુક્ષુ જીવે એનો પ્રયત્ન કરવાનો છે. એ જો પ્રયત્ન ન કરે તો એને મુમુક્ષુ કહી શકાય નહીં. અને એને માટે શું છે? તો કે સંસાર એ આરંભ સમારંભનું સ્વરૂપ છે. સંસાર શું છે? આરંભ સમારંભ. ઘર માંડીએ, સંસાર માંડીએ, પેઢી માંડીએ, ધંધો માંડીએ, ઉદ્યોગ માંડીએ, કુટુંબ માંડીએ, આ બધું સંસાર છે. જ્યાં આરંભ છે. કંઈક ને કંઈક પથારો કરવો છે, કંઈક મંડાણ કરવાના છે, કોઈ નવી ઓફિસ, કોઈ નવું મકાન, કોઈ નવો ધંધો, આ બધું જ્યાં આરંભ છે, કંઈ નવી ખરીદી, આ બધું જ્યાં જ્યાં આરંભ છે, રોજ કંઈક ને કંઈક આરંભ કરવો છે. આજે આ લીધું, કાલે આ લીધું, કાલે આમ કરશું, કાલે તેમ કરશું, અનેક પ્રકારનો જ્યાં સાંસારિક પ્રવૃત્તિના મંડાણ ચાલુ જ છે, અને એ પછી મંડાણ થાય એની જરૂરત હોય કે ન હોય એટલે પરિગ્રહ પણ ચાલુ છે. એ ગયો છે મોલમાં અને ખરીદી કરે છે, એનો મતલબ એ નહીં કે એના વિના એ અકડાઈને બેઠો છે. ના, કરે છે, આરંભ કરે છે, પરિક્રમ માટે કરે છે. કામ આવશે કોક દી, લ્યો ને બે વસ્તુ વધારે લ્યો, પછી કે આ તો છે આપણે ત્યાં, ડબલ થશે, કંઈ વાંધો નથી. કારણ કે લક્ષ્ય સંસારનું છે અને સંસારનું સ્વરૂપ આરંભ અને પરિગ્રહ. પરિગ્રહ જ્ઞાનીઓએ કહ્યું છે કે એને મેરુ જેટલા સોના રૂપાના ઢગલા એને આપવામાં આવે તો પણ એની તૃષ્ણાનો કદી અંત આવતો નથી. જેની તૃષ્ણાનો અંત નહીં એના આરંભનો અંત ક્યારે થાય? જેને પરિગ્રહની મર્યાદા નહીં એના આરંભની મર્યાદા કેવી રીતે થાય? સમજીએ જરા, એક એક વાતને બરોબર પકડાય. એટલે જ્ઞાનીઓએ પાંચ મહાવ્રતમાં એક મહાવ્રત મૂક્યું છે, પરિગ્રહ પરિમા અપરિગ્રહ. અપરિગ્રહનું વ્રત મૂક્યું છે કે તારે કંઈ જોતું જ નથી તો પછી તને આ સર્વસંગ પરિત્યાગ કરવામાં મુશ્કેલી પડશે નહીં. પણ ત્યાગ ક્યારે નથી થતો અથવા કઠણ લાગે છે? કે જોઈતું છે એની ઈચ્છા સમાપ્ત થઈ નથી. પરિગ્રહની ભાવના જાગૃત છે, પરિગ્રહની લાલસા જાગૃત છે. ક્યારે એવું આવે છે કે મારે કશું જોઈતું નથી, કઈ નથી જોઈતું? એવું બને નહીં, બનતું નથી. કારણ કે મુમુક્ષુતાનો પાયો ઘણો જ નબળો છે, ઘણો જ નબળો છે. આપણે મુમુક્ષુતામાં માનતા હોય બહુ આગળ છીએ, જૂના મુમુક્ષુ છીએ, ઉંચકાયેલા મુમુક્ષુ છીએ. શબ્દ પ્રયોગ તો એવા સરસ કરે, સિનિયર છીએ, જૂના છીએ, પાયાના છીએ. કોક તો વળી વાત કરે કે મંદિર થયું ત્યારથી હું છું, વળી એથી આગળ વધારે મંદિર નહોતું ત્યારે અમે તો હતા. પણ તારો પરિગ્રહ અને આરંભ કાંઈ ઓછો થયો તો તારી મુમુક્ષુત્વનો માપ વર્ષોથી ન લેવાય. તારી મુમુક્ષુનું માપ, તારો આરંભ અને પરિગ્રહ કેટલા પ્રમાણમાં સંક્ષેપ કર્યો છે એના પ્રમાણમાં લેવાય. આવી પાયાની વાત સૌભાગભાઈને પરમ કૃપાળુ દેવે આ પત્રની અંદર કરી છે. અદ્ભુત વિચારણા છે. કેટલીક વાર ધર્મના પાયાના તત્વો અને મૂળભૂત વાતો આપણા લક્ષ્યમાંથી છૂટી જાય છે અને એને કારણે પાયા વિનાનો ધર્મ આપણે કર્યા કરીએ છીએ અને કોઈ પરિણામ હાંસલ થતું નથી. આપણે સંસારના રંગ રાગની અંદર, ભોગ ઉપભોગની અંદર આંખો મીચીને દોડ્યા જઈએ છીએ અને રોજ નવું નવું પ્રગતિ કર્યા કરીએ છીએ આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિનો ધમધમાટ એટલો કરીએ છીએ કે પ્રભુનું સ્મરણ કરવા જેટલો સમય પણ આપણી પાસે રહેતો નથી. આ આરંભ, જેમ જેમ આરંભ વધે તેમ તેમ જીવનો ઉપયોગ પરમાં જાય અને જેટલો પરમાં જાય એટલું સ્વનું ચિંતન કરવા માટે એને કોઈ અવકાશ ન મળે. સંસાર વધે, વસ્તાર વધે, કુટુંબનો વિસ્તાર વધે, શું દશા થાય એ તો કયો, આપણે તો બધા અનુભવી છીએ. અને વેકેશન છે ને છોકરાઓ આવ્યા છે ને દીકરીઓ આવી છે ને ભાણેજડા આવ્યા છે ને ધમાલ છે ઘરમાં, સારું, બહુ સરસ, શું થયું? તો કે હવે સામાયિક આજકાલ બંધ કરી છે, પેલા બે ચાર કરતા હતા હવે બધી બંધ કરી છે. ફરવા લઈ જાય, એની રવાતો કરી, એની રમત કરી, આખો દી પેલા વાંચન કરતા, હવે વાંચન બધું હમણાં પોસ્ટપોન રાખ્યું છે. જ્યારે જ્યારે આ પ્રસંગ આવે છે, જ્યાં આરંભ થાય છે, સમારંભ થાય છે, પરિગ્રહ વધતો જાય છે, આ લીધું, આ દીધું, આ લાવવાનું છે, આ દેવાનું છે, બસ એમાં જીવ જ્યારે જોયે છે, તરત થાય છે શું, સ્વના કેન્દ્રમાંથી ખસી જાય છે, સ્વના કેન્દ્રમાંથી ખસી જાય છે. જ્ઞાની પુરુષ ફરીથી દિશા સૂચન કરે છે મુમુક્ષુને કે જો ભાઈ, જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ એમાં સંદેહ નથી. આ પેલો બોધ, પેલો પેરેગ્રાફ, આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ત્યાગનો ઉપદેશ કર્યો છે. પરમાર્થનો માર્ગ, એની આધારશિલા મુમુક્ષુની, એનો વૈરાગ્ય અને ઉપશમ છે. પણ વૈરાગ્ય જીવનની અંદર હોય અને ત્યાગ જો આવે નહીં તો વચમાં કોઈને કોઈ કારણ છે કે વૈરાગ્ય ત્યાગમાં પરિવર્તિત થતો નથી. ઉદાસીનતા ઘણી પણ એક કામ છોડતો નથી, ત્યાગ થતો નથી. આખો માર્ગ ત્યાગ માર્ગનો છે. મહાપુરુષો એમ વર્ત્યા છે, ઋષભદેવ આદિ પુરુષોએ આવા પોતાના સામ્રાજ્ય બધા છોડીને ચાલી નીકળ્યા છે. વૈરાગ્ય તો જન્મજાત હતો, ત્રણ જ્ઞાનનો ધણી એને વૈરાગ્ય તો હજારો વર્ષોના સંયમીને ન હોય એવો વૈરાગ્ય પરમાત્માને જન્મજાત હતો, છતાં પણ એ પોતે પોતાના રાજમહેલની અંદર રહ્યા નથી, પોતાના આરંભ સમારંભની અંદર રહ્યા નથી, પરંતુ તે છોડીને સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા છે. કારણ કે ત્યાગ માર્ગ ઉપદેશ્યો છે. જો વૈરાગ્ય હોય અને ત્યાગ ન થતો હોય તો વચમાં એક તત્વ દાખલ થઈ ગયું છે, પકડાતું નથી, એ છે પ્રમાદ, જાગૃતિ નથી. વૈરાગ્ય છે, વિચાર કરે તેમ કે મને કાંઈ એટેચમેન્ટ નથી, મારે આમ છે તેમ છે, ત્યાગ કેમ નથી, પ્રમાદ છે. અને કર્મબંધના આશ્રવના કારણો શું છે તો કે એમાં એક પ્રમાદ પણ છે. તો પ્રમાદમાં જીવ હોય એ કર્મ બાંધે કે ન બાંધે, અને કૃપાળુદેવે કહ્યું છે કે ઘણા વર્ષના અનુભવ પછી અમારો આત્મ અવસ્થાએ કરેલો એ અમારો નિશ્ચય એ બદલ થતો નથી કે સર્વસંગ મહા આશ્રવ રૂપ છે. હવે વૈરાગ્ય છે ને ત્યાગ નથી, એટલે સંગ ચાલુ છે, સંગ ચાલુ છે, તો સંગ આશ્રવ છે એમ જ્ઞાની કહે છે. એ બંધનું કારણ છે, આશ્રવનું પરિણામ બંધ છે, બીજું કઈ હોય જ નહીં, તત્વ છે આ. તો કહે છે કે એમણે ત્યાગનો ઉપદેશ કર્યો છે, ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, માત્ર વૈરાગ્યથી ઇતિશ્રી નથી. અને એમાં જે રોકે છે, જરૂર કોઈને કોઈ તત્વ, એ પ્રમાદનું તત્વ છે, એ મોહનું તત્વ છે. અંશે પણ મોહ હશે તો એનાથી સંગથી છૂટી નહીં શકાય. અને મોહની જાત એવી છે કે શરૂઆતની અંદર બહુ સૂક્ષ્મ સ્વરૂપમાં હોય અને પછી ગાઢ થતો જાય, પછી તો એટલો મોહમાં અંધ બને કે પોતાને ખ્યાલ ન આવે કે મને આ મારા મોહે જ પકડી રાખ્યો છે. માટે ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. માત્ર વૈરાગ્યથી જ્ઞાની અટક્યા નથી, ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, પોતે પણ તેમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. શેની સંક્ષેપ વૃત્તિ જોઈએ? આરંભ અને પરિગ્રહની. કેમ કે આરંભ અને પરિગ્રહ એના તરફ જો વૈરાગ્ય હોય અને વધતા જાય, એ છૂટે નહીં, તો એનો મતલબ કે ક્યાંક ખામી છે, આપણો દોષ છે. અને આ પોતાનો દોષ અપક્ષપાતપણે જ્યાં સુધી જોવામાં આવે નહીં ત્યાં સુધી પકડાશે નહીં. અને એને કારણે ત્યાગનું જે ઉત્કૃષ્ટ કદમ માંડવું જોઈએ સાધના માર્ગમાં, એ મંડાશે નહીં. એ પ્રમાદી રહેશે, જાણે છે ઘણું, ઉપદેશ બહુ સરસ કરે, ભાષણમાં એને કોઈ ન પહોંચે, ભક્તિમાં એને કોઈ ન પહોંચે, પણ પ્રમાદી, પોતાના સંસારના સંઘની અંદર એટલો મોહગ્રસ્ત છે, એટલો રાગગ્રસ્ત છે, એટલો રૂચિગ્રસ્ત છે, માને છે કે હું બધું જાણું છું એટલે મારે તો, આપણે તો અનએટેચ છીએ, શબ્દ પ્રયોગ તો એની પાસે જ હોય. ડિટેચમેન્ટથી બધું કરવું, અરે શું કામ કરોસ? પણ તો પછી ડિટેચમેન્ટ હોય તો, ડિટેચમેન્ટથી કરવાનું ન હોય છોડવાનું હોય, ડિટેચમેન્ટનું પરિણામ છૂટવું જોઈએ, ગળે નો વળગાડે. પણ વર્તમાન કેળવણીનો એક અનેક પ્રકારના ગેરલાભ છે, એમાંનો આ છે. બુદ્ધિનો વ્યભિચાર એ ખૂબ ચાલે, શબ્દો એટલા બધા મળે એને, અને શબ્દોની અંદર તર્કનો એક કુતર્ક કરે, લોજિક નહીં પણ ફેલેસી ઓફ લોજિક, વિપર્યય તર્ક, કેવળ બુદ્ધિવાદ. અને જો એમાં સામાન નબળો હોય અને જવાબ ન આપી શકે તો આ સમજે કે જોયું આપણું જ્ઞાન, આ તારું જ્ઞાન નથી, સામાએ જવાબ નથી આપ્યો એ તારું જ્ઞાન નથી. તર્ક હો કેમ પ્રતિષ્ઠિત હો, આમાં તર્કનો કોઈ સવાલ જ નથી, શું કામ તર્ક કરસ? વૈરાગ્યનું પરિણામ ત્યાગ થવું જ જોઈએ, આમાં તર્ક શું કામ કરો છો? જ્ઞાનીઓ કે છે, મુમુક્ષુએ પોતાના આરંભને અને પરિગ્રહને સંક્ષેપ કરવા, શબ્દ પ્રયોગ એટલો સરસ મૂક્યો છે કે જ્ઞાની પુરુષો તો એ બધું ત્યાગ કરીને ચાલી નીકળ્યા, પોતે વર્ત્યા છે, પણ હજુ તમે જ્ઞાની પુરુષ થવા માટેના મુમુક્ષુ છો, તો મુમુક્ષુએ પહેલું પગલું શું ભરવું જોઈએ? સંક્ષેપ કરો. જ્યારથી મુમુક્ષુતા આવી ત્યારથી નક્કી કરવું, એક બેલેન્સ શીટ કાઢવું કે આપણે કઈ તારીખે મુમુક્ષુતા આપણી આવી, ક્યારે આપણે સમજતા થયા, તે સમયે આપણી પાસે આરંભ અને પરિગ્રહમાં શું શું બેલેન્સ હતું, એ લિસ્ટ ઓફ એસેટ્સ એન્ડ એક્ટિવિટીઝ. અને પછી નક્કી કરવું કે 5 વર્ષ થયા મુમુક્ષુતાને, 10 વર્ષ થયા, હવે ફરી બેલેન્સ શીટ કાઢો, સંક્ષેપ થયો કે વધ્યો. વેપારી જો કાઢે તો એનું એસેટ્સ વધવી જોઈએ, કેપિટલ વધવી જોઈએ, નફો વધવો જોઈએ, સ્ટોક માલ વધવો જોઈએ. મુમુક્ષુ બેલેન્સ કાઢે તો એની પ્રવૃત્તિ આરંભની ઘટવી જોઈએ, એનો પરિગ્રહ ઘટવો જોઈએ કે આટલું આટલું હતું, હવે મારી પાસે કંઈ નથી. આ તો મુમુક્ષુ ત્યાં પછી આ 4 બંગડી હમણાં જ કરાવી, બહુ સારું, તમારી મુમુક્ષુતા વધે એમ હવે હાર કરાવજો. આ સૂટ કરાવ્યો, આ બૂટ લીધા 4000 રૂપિયાના, બહુ સારું, સારો મુમુક્ષુ થયો લાગે છે તું, અમે તો માન્યું તો હવે તું સ્લીપરમાં જઈશ અને એ કાઢી નાખીશ. આરંભ અને પરિગ્રહ એનું સંક્ષેપ વૃત્તિ કરવી જોઈએ, સંક્ષેપ વૃત્તિ કરવી જોઈએ. એકથી ચાલતું હોય તો બીજાની ભાવના એની મંદ થઈ જાય. અને દર વર્ષે કંઈક કંઈક લેવું હોય, ઘણાને હોય ને, ધનતેરસ આવે એટલે જેને હોનું ઘરમાં નાખવું જ પડે, શું થઈ જાય, નહીતર પ્રસંગ હોય તો આવું બધું લેવું જ પડે, ખરીદી કરવી જ પડે. આ આરંભ અને પરિગ્રહનું ચક્કર એવું છે, આમાં મુમુક્ષુતા ક્યાં જળવાય? જ્ઞાની કહે છે, અને પછી ત્યાગની વાત કરે એટલે એની પાસે દલીલ તૈયાર છે, આપણે વૈરાગ્ય છે, આપણે કઈ નહીં હો. એ જાણે મોટો મહાત્મા હોય ને એ બી એની વાતો હોય કે આપણે એની સાથે કઈ જોડાણ છે નહીં, તો વધાર્યું શું કામ? આ વૈરાગ્ય ભાવથી વધારો થાય? વૈરાગ્ય ભાવથી વધે નહીં હો, સંક્ષેપ થાય. તો વધ્યું છે એ જ બતાવે છે કે મારો વૈરાગ્ય ભાવ આ મારી ભ્રમણા છે. પોતાની જાતનું પરીક્ષણ કરવું, નિરીક્ષણ કરવું, અવલોકન કરવું, એસેસમેન્ટ જેને કહે છે, સેલ્ફ એસેસમેન્ટ કરો, પોતાના પરિણામોનું અવલોકન કરવું. જ્ઞાની કહે છે સંક્ષેપ વૃત્તિ જોઈએ, આટલી વાત મૂકી છે પેલા પેરેગ્રાફમાં. સેની? આરંભ અને પરિગ્રહ. ત્યાગનું ઉત્કૃષ્ટપણું છે, પણ જ્ઞાની કહે છે આ ઉત્કૃષ્ટપણું લાવવું હશે તો શરૂઆતમાં એનું પહેલું કદમ આરંભ અને પરિગ્રહનું સંક્ષેપ વૃત્તિ જોઈએ. સંક્ષેપ વૃત્તિ એટલે પોતે નક્કી કરે કે બસ હવે પર પદાર્થથી તો મને બંધન છે, માટે પર પદાર્થ હવે મારે વધારે જોઈએ નહીં. સંક્ષેપ, આવશ્યકતા હોય એટલું જ, નહીં તો કંઈ નહીં. બીજો પેરેગ્રાફ, આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાયે કહી શકાય. આ સેલ્ફ એસેસમેન્ટ, પોતે વિશેષ વિચાર અંકુર પોતામાં ઉત્પન્ન કરે કે કયા કયા પ્રતિબંધને કારણે આ આરંભ પરિગ્રહનો ત્યાગ થઈ શકતો નથી, એવા કયા પ્રતિબંધ છે જગતના કે જેથી કરીને આરંભ પરિગ્રહની સંક્ષેપ વૃત્તિ થઈ શકતી નથી. એમ કરીને એણે તથારૂપ ફળ એ પ્રતિબંધના કારણોને દૂર કરીને, હળવા કરીને, મંદ કરીને, પોતાનો વિશેષ નિશ્ચય બળ જાગૃત કરીને, સંકલ્પ કરીને, પુરુષાર્થને ફોરવીને, જ્ઞાની પુરુષોના વચનનું અવલંબન લઈને એણે એ તથારૂપ ફળ આણવું ઘટે. તથારૂપ ફળ એટલે એ પ્રતિબંધને છોડવા માટેની શક્તિ એનામાં આવવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે, કયા કારણથી આ મારા આરંભ અને પરિગ્રહનું બળ ઓછું થતું નથી એનો વિશેષ વિચાર અંકુર મુમુક્ષુએ સતત કરવો જોઈએ કે કયું એવું કારણ છે, કયો એવો પ્રતિબંધ છે, કઈ એવી મારી લાચારી છે, કઈ એવી મારી વ્યવસ્થા છે, કઈ એવી મારી મજબૂરી છે કે જેથી કરીને હે પ્રભુ હું આનાથી છૂટી શકતો નથી, સંક્ષેપ કરી શકતો નથી, અને વધતું જાય છે અને હું રોકી શકતો નથી. એનો વિશેષ વિચાર કરીને તથારૂપ ફળ આણવું, પ્રતિબંધને દૂર કરવા, તે પ્રતિબંધને હળવા કરવા, જે આપણા લક્ષમાં નહોતો પણ વિશેષ વિચાર અંકુર કરવાને કારણે લક્ષમાં આવ્યો. પેલા નહોતો, પછી લક્ષમાં આવે, લક્ષમાં આવે તો એ પ્રતિબંધને હળવો કરી નાખે, દૂર કરે, એમાંથી કઈ ઉપાય શોધે. વિશેષ વિચાર અંકુર ન હોય તો એ પ્રતિબંધને પોતે માની જ લે કે આમાં કઈ ફેરફાર થાય જ નહીં, મારે કઈ કરવાની જરૂર નથી, મારે કોઈનું સાંભળવું નથી, આ અહમમાં ચાલ્યો જાય, કેમ કે એને વિચાર કરવો જ નથી. કે પ્રતિબંધ છે તને તો વિચાર કર, એ પ્રતિબંધને કેમ ટાળવું, કયા કારણથી હળવો કરી શકાય, કયા કયા પ્રકારના ઉપાયો મારે લેવા જોઈએ કે જેથી કરીને એ પ્રતિબંધ દૂર થાય તો મારો આરંભ પરિગ્રહ પ્રત્યેની મારી વૃત્તિ સંક્ષેપ થાય. અને જો આવું એ ન કરે, આ વિશેષ વિચાર અંકુર એ ન કરે, તો જ્ઞાની પુરુષ અહીંયા આપણને સ્પષ્ટ રૂપમાં કહે છે કે તો આવા જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાયે કહી શકાય. અને મુમુક્ષુતા નથી, એને મુમુક્ષુ થવું નથી, કેવડાવવું છે, લેબલ જોઈએ છે, એ નથી, એમ પ્રાય કહી શકાય. કેટલી મહત્વની વાત મૂકી છે. પ્રતિબંધ છે, એ પ્રતિબંધના શાસ્ત્રીય સ્વરૂપ જ્ઞાની પુરુષોએ બહુ સરસ કહ્યું છે. શાસ્ત્રીય સ્વરૂપ છે પ્રતિબંધનું, તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ પ્રતિબંધ મુખ્ય. પછી એના પ્રતિબંધ કહીએ તો દેહ પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ, લોક પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ વિચાર પ્રતિબંધ, ઘણા પ્રકારના પ્રતિબંધો છે સંસારના, અનેક પ્રકારના લિમિટેશન્સ, અનેક પ્રકારની, સૌને વ્યક્તિગત પોતપોતાની રીતે એને મૂંઝવતી હોય, એને ટાળવાની હિંમત ન થતી હોય. પરંતુ પેલા જ્ઞાની કહે છે તું વિચાર કર, અને વિચાર કરવાની અંદર આ બધા પ્રતિબંધ એ વિવિધ સ્વરૂપમાં છે. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ વસ્તુનો યથાર્થ વિચાર કરવા માટે શાસ્ત્રીય પદ્ધતિ છે. કે વિચાર કેવી રીતે કરવો, તો કે તત્વ દ્રષ્ટિથી કરવો, તત્વથી કર. કે દ્રવ્ય પ્રતિબંધ શું છે, મને આ ન ચાલે, મારે આ જોઈએ, અથવા આ તો મને જોઈએ જ, આની સાથે તો મારે રહેવું જ પડે, આનો સાથ મને ન હોય તો હું ન રહું, આ બધા દ્રવ્ય પ્રતિબંધ છે. વ્યક્તિઓનો સંગ, પદાર્થોનો સંગ, એ સતત રહેવો, આ દ્રવ્ય પ્રતિબંધ છે. એ અનેકવિધ પ્રકારે વિચારે, દરેકના પોતાના જીવનમાં આ પ્રતિબંધનું સ્વરૂપ જુદું જુદું હોય, અને એ પ્રતિબંધને કારણે એની અંદર કઈ ફેરફાર થાય, એ દ્રવ્ય એટલે એનો સંગ ઓછો થાય, એનો સંયોગ ઓછો થાય, એનો વિયોગ થાય કદાચ, તો એ દ્રવ્ય પ્રતિબંધથી આ જીવને અકડામણ થાય, એને છોડી ન શકે. એ ગૃહસ્થ જીવનમાં પણ હોય અને સાધુ જીવનમાં પણ હોય, ત્યાં પણ એને શિષ્ય સાથેનો પ્રતિબંધ, આ પણ દ્રવ્ય પ્રતિબંધ છે. કોઈ વિશેષ પ્રકારના ઉપાશ્રયનો પ્રતિબંધ, એ પણ દ્રવ્ય પ્રતિબંધ છે. વિતરાગનો સાધુ અણગાર છે અને આને પોતાના નામના માં લઈને ફ્લેટ ઊભા કર્યા છે, અને એની અંદર આપણે દાન આપીએ કે 50,000 મારા તરફથી, શું કામ આપ્યું, તો કે મા સતીજીનો બ્લોક બરોબર થાય એટલા માટે. બહુ સરસ, તું સેને સમર્થન કરે છે? અનેક પ્રકારની આ ભ્રાંતિઓ, આ દ્રવ્ય પ્રતિબંધ છે, એને એ ત્યાગ કરીને નીકળ્યા છે. તો પછી આવી જાઓ સંસારની અંદર અને રો પોતાની રીતે, ફ્લેટ બાંધીને મકાન માર્યો. આ પ્રતિબંધ છે અને આ ભ્રામક છેતરામણો, વિશેષ વિચાર ન કરે તો આ ભ્રાંતિ પકડાય નહીં. એવી પ્રકારના શિષ્યોના, મિલકતોના, સ્થાનના અનેક પ્રતિબંધ, પછી ક્ષેત્ર પ્રતિબંધમાં આવે છે કે આ જ એરિયામાં રહેવાય, ત્યાંથી ન જવાય, અનેક પ્રકારના પ્રતિબંધ ગ્રહસ્થોને અને મુનિઓને, આ બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એની અંદરની પછી સ્વજનોનો, શિષ્યોનો, પોતાના સંતાનોનો, પોતાના પરિજનોનો, આ બધા પ્રતિબંધ છે. એના વિના મને ન ચાલે, અને એનો વિયોગ થતાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની આખી પરંપરા ઊભી થઈ જાય. કુટુંબ પ્રતિબંધ, લોક પ્રતિબંધ, આ લોકો શું કહેશે, માટે મારે કરવું પડશે, ચાલે નહીં, વગેરે વગેરે, આ લોક પ્રતિબંધ છે, લોક સંજ્ઞાના પ્રતિબંધ છે. ઓઘ પ્રતિબંધ, તો અનેક પ્રકારના પ્રતિબંધને કારણે જીવ પોતાના આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરી શકતો નથી, અથવા સંક્ષેપ થઈ શકતો નથી. એ વિચારે છે કે આને કારણે મારાથી હું ધારું તો પણ હું કરી શકતો નથી. તે સમયે કે છે વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કર, અને એ પ્રતિબંધ કયા કારણોથી હટે, નબળા પડે, ઓછા થાય એમ કરી અને તું પ્રતિબંધમાંથી બહાર આવ. જો પ્રતિબંધમાંથી બહાર આવશે તો ત્યાગનો સાહસ પ્રગટશે જીવનમાં, નહીં તો કોઈથી નહીં થાય. એ સંજોગોનો ગુલામ જ રહેવાનો, સંઘનો ગુલામ જ રહેવાનો. એક વારી વિશેષ વિચાર અંકુર કરે કે આ મને પ્રતિબંધ છે અને મારે એ પ્રતિબંધ ન જોઈએ, આવો પ્રતિબંધ મને સુકામ.
ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
આ પ્રતિબંધ એટલો બધો ખતરનાક છે કે તત્વજ્ઞાનની સમીપ જીવની દ્રષ્ટિ જતી નથી. કૃપાળુ દેવે તો કહ્યું, મુનિ, જીવને સંસારના બે મહાબંધન છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. પ્રતિબંધને દ્રઢ કરે છે સ્વચ્છંદ. એ પોતે વિશેષ વિચાર અંકુર નથી કરતો અને પોતે માને છે કે આ બધું કરવું જોઈએ, થવું જોઈએ, આમ જ હોય, બધું આમ જ કરવાનું, આ એનો સ્વચ્છંદ. એના પ્રતિબંધને કોઈ દી ઢીલો નહીં પડવા દે, એ પ્રતિબંધને કોઈ દિવસ છોડી શકશે નહીં. પ્રતિબંધના ત્યાગની એનામાં સાહસ વૃત્તિ આવશે નહીં, શૂરવીરતા આવશે નહીં. એ ભલે બોલે કે અમે સાહુ શરણ સંયમ સુરા બનવા, એ સંયમ સુરા બનવાની વાત એના જીવનમાં કદી આવશે જ નહીં. કેમ કે જેનું શરણું એને લીધું છે એ જ શિથિલ છે, તો એના શરણાથી આ કેદી સુરો બનવાનો હતો? બહુ મુશ્કેલી છે. આ કે છે કે જો ન કરે, આ વિચાર ન કરે અને સ્વચ્છંદ રહીએ તો પ્રતિબંધ યથાવત રહેશે. એ જો પ્રતિબંધને ટાળવા માટે વિશેષ અંકાર સ્વચ્છંદને છોડવાનો છે. વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરે અને તથારૂપ ફળ વિચારે, વારંવાર વિચારે કે યોગ્ય છે, અને એ યોગ્ય પોતાની મતિ કલ્પનાથી નહીં, સત્પુરુષોના વચનથી, જ્ઞાનીની આજ્ઞાથી, જિનેશ્વર ભગવાનના આદેશથી, આગમથી, આ બરોબર છે, તત્વની દ્રષ્ટિથી આ વાત બરોબર છે. અને જ્યારે તત્વની દ્રષ્ટિથી એ વિચાર કરે છે ત્યારે એને લાગે છે કે આ પ્રતિબંધ ખોટો છે. પોતાનો આગ્રહ મંદ કરે છે, પ્રતિબંધ આપોઆપ જાય છે. એટલે કૃપાળુ દેવે કહ્યું, મુનિ, સ્વચ્છંદ જેનો ગયો છે એના પ્રતિબંધ તો આપોઆપ ભયા જાય છે. જેનો સ્વચ્છંદ ગયો એને પછી પ્રતિબંધ ટાળવા માટે બહુ પ્રયત્ન કરવા પડતા નથી. આ વિશેષ વિચાર અંકુર એ સ્વચ્છંદની આખી નરમ કરવાની પ્રક્રિયા છે. સ્વચ્છંદને રોકવો, સ્વચ્છંદને ઢીલો કરવો. અને જો આમ ન કરવામાં આવે, કૃપાળુ દેવે આપણને અહીંયા લાલ બત્તી આપી દીધી છે કે જો તમે મુમુક્ષુ છો ને આમ ન કરો તો જ્ઞાનીઓ કે છે એ જીવને મુમુક્ષુતા નથી, એને તો ધર્મ લોક દ્રષ્ટિએ કરવો છે, કેવડાવવો છે, પોતાના અહમને પોષવું છે, પોતાની કીર્તિ પતાકાને પોતાનો જય જયકાર કરાવવો છે, અમે બહુ સારા છીએ ને આગળ છીએ ને આગળ વધતા છીએ ને આમને તેમને, આ બધું એનું લૌકિક અભિમાન છે. આ તો લોક સંજ્ઞાને દ્રઢ કરવાના ચાળા છે. વાસ્તવમાં તો એનો પ્રતિબંધ નબળો થઈ જ જવો જોઈએ. પ્રતિબંધ ટાળ્યા સિવાય છૂટકો નથી. અને કહ્યું આપણને ઘણીવાર કે તે પુરુષને નમન છે, તે પુરુષના ગુણગ્રામ કરવા યોગ્ય છે, તે પુરુષને આત્મભાવે એની સ્તુતિ કરવા યોગ્ય છે. જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વતરતું નથી, ઇઝ ફ્રી ફ્રોમ ઓલ, જે દિશામાં એને જવું છે તે દિશાઓ એના માટે ખુલ્લી છે. 223 આગમનું સૂત્ર છે. આવો જીવ પેલા પ્રતિબંધ રહિત થાય છે. જો આવો એને વિચાર નથી આવતો પ્રતિબંધને તોડવાનો, તો સ્વચ્છંદમાંથી એ જીવ કોઈ દી નીકળી ન શકે, કારણ કે પ્રતિબંધને દ્રઢ કરનાર એનો સ્વચ્છંદ ચાલુ છે. પ્રતિબંધ તો તૂટી શકે છે પણ એનો સ્વચ્છંદ નરમ પડતો નથી. એ કહે છે તો એ જીવને મુમુક્ષુતા નથી. વિચારહીનતા એ મુમુક્ષુતાનું લક્ષણ નથી. એટલે એક જગ્યાએ કૃપણદેવે શબ્દ મૂક્યો છે, મુમુક્ષુ અમે એને જ કહીએ છીએ કે જે વિચારવાન છે. સાદી વ્યાખ્યા, મુમુક્ષુ એને જ કહીએ છીએ કે જે વિચારવાન છે. વિચારવાન જીવ એ મુમુક્ષુ હોય, મુમુક્ષુ જીવ વિચારવાન હોય. આ વિચાર જ નથી કરતો એટલે સ્વચન નરમ થતો નથી, એટલે પ્રતિબંધ ટળતો નથી, એટલે આરંભ અને સમારંભ સંક્ષેપ નહીં વધતા જાય છે. અને એ વધે તો શું થાય? કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે એ આત્મલાભને વિશેષ ઘાતક છે. ઈચ્છાપૂર્વક જો આવા આરંભ અને પરિગ્રહ સંક્ષેપ ન થાય તો એ આત્મલાભને ઘાતક છે, વિશેષ ઘાતક છે, ઈચ્છાપૂર્વક જો ન કરે. અને અનિચ્છાપૂર્વક કદાચ ઉદયથી આવા પ્રતિબંધ એને હોય તો પણ કહે છે કે આત્મભાવના ઉત્કૃષ્ટપણાને એ બાધા કરનાર છે અને આત્મસ્થિરતાને એ અંતરાય કરનાર છે, વેધર યુ વિશ ઓર નોટ. પત્રાંક 737 ની અંદર આ વાતને કૃપાળુએ સ્પષ્ટ કરી છે. આરંભ પરિગ્રહના ત્યાગ માટે કહે છે, ઈચ્છાથી કે અનિચ્છાથી, પણ એ આરંભ અને પરિગ્રહના આ બંને પરિણામ છે કે આત્મલાભને વિશેષ ઘાતક છે અને કાં તો એને ઉત્કૃષ્ટપણાને બાધા કરનાર છે અને એની સ્થિરતાને અંતરાય કરનાર છે. આ પ્રતિબંધને દૂર કરવો, સંક્ષેપ કરવો, આરંભ પરિગ્રહને સંક્ષેપ કરવા, સાહેબ મુમુક્ષુને શું ઉપકારી છે? શા માટે આવો વારંવાર ઉપદેશ આપવામાં આવે છે? આખો માર્ગ ત્યાગ માર્ગનો કેમ છે? જિનેશ્વરોનો માર્ગ ત્યાગ ઉપર અવલંબિત છે. નિશ્ચયથી આત્મા વગેરે બધું જ હોવા છતાં વ્યવહારથી કહે છે એ ત્યાગી થવો જોઈએ. અને જે જે નિશ્ચય નહીંના પણ વાત કરનાર લોકો પણ કોઈ ગ્રસ્તપણાને પોષણ આપતા નથી. ક્યાંય ગ્રસ્તપણામાં એને કહ્યું નથી કે આ માર્ગ ધર્મનો ધોરી માર્ગ આ છે, સંસારી રહેવું અને મોક્ષે જવું. તો કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું તે અસુલભ છે ભાઈ, આ વિપરીત વાત છે બધી. એટલે ત્યાં કૃપાળુ દેવે 650 પત્રમાં એક વાક્ય મૂક્યું છે. એ કહે છે કે આ આરંભ પરિગ્રહનો ત્યાગ સ્થૂળ દેખાય છે છતાં પણ અંતર્મુખ વૃત્તિનો હેતુ છે અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અને સર્વ કર્મ ક્ષય કરવાનો એકમાત્ર ઉપાય અંતર્મુખતા છે. આ આરંભ પરિગ્રહ તને અંતર્મુખ થવા નહીં દે, ભલે સ્થૂળ લાગે. સ્થૂળ જેમાં શું હોય તો શું, ન હોય તો શું, અમને તો કઈ વાંધો જ નથી, કઈ વાંધો નહીં. ત્યાગ કરવાનું જ્ઞાનીઓ કે છે, ધોરી માર્ગ ત્યાગનો છે. માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન એ જૈન દર્શન નથી, બુદ્ધિવાદ ઉપર આ માર્ગ નથી. એ કે છે કઈ વાંધો નહીં, સ્થૂળ તને લાગે છે પણ સૂક્ષ્મતા એ અંતર્વૃત્તિ, અંતર્મુખ વૃત્તિ છે, એનો ત્યાગ કરવાથી જ આવશે, નહીં તો નહીં આવે. બહુ મહત્વની વાત જ્ઞાનીઓ સમય સમયે કહે છે. અને એટલે ફરી છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. કેવી રીતે આ ત્યાગ કરવો, કયા પ્રકારે કર્યો હોય તો યથાર્થ કહેવાય કે આત્મલાભને બાધારૂપ ન થાય, આત્માના ઉત્કૃષ્ટપણાને અવરોધરૂપ ન થાય, આત્મ સ્વરૂપ પ્રાપ્તિની સાધનામાં અંતરાયરૂપ ન થાય. જ્ઞાનીઓ મર્યાદા બતાવે છે, વિવેક બતાવે છે કે પહેલા વિચાર કરી લેજે. એ પહેલો વિચાર કરીને પછી ઉપર કહ્યો તે વિચાર અંકુર, હવે એ કરવા માટે આવું ક્યાંય બાધા ન પહોંચે આત્માનું ઉત્કૃષ્ટ પણ ઉત્તરોત્તર વધતું જાય અને જીવના પરમાર્થ માર્ગમાં કોઈ અંતરાય ન આવે, આ વિચાર કરીને પછી એનો વિચાર કરજે તું કે કયા કયા પ્રતિબંધ છે, કેટલા પ્રમાણમાં હળવા કરવા, કેટલા પ્રમાણમાં હળવા કરવા. અને એ નિર્ણયમાં લક્ષ્ય એક જ રાખજે કે આત્મલાભનું ઉત્કૃષ્ટપણું આવવું જોઈએ અને આત્મસ્થિરતાની અંતરાયને કોઈ પણ પ્રકારની બાધા પહોંચવી જોઈએ નહીં. એ રીતે તું અંતઃકરણમાં આ વિચાર ઉત્પન્ન કરવો આ મુમુક્ષુની ફરજ કીધી. એને જાતે કરવાનું આ કામ આવ્યું. આમાં ક્યાંય ન કીધું કે તું ક્યાંય ગુરુને પૂછવા જાજે. આ તો કે છે કે જે કંઈ વિચાર, વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરવાનો છે એ કોણે કરવાનો છે? પોતે. પોતાના અંતઃકરણમાં કરવાનો છે. અંતઃકરણ કહેતા આ અંદર થયું, અંતર્મુખ થઈને કર, શાંત ભાવે કર, વિવેકપૂર્વક કર. આ કંઈ સૌની સાથે બેસીને ચર્ચા વિચારને સભાગૃહને તે બહુમતીથી લેવાનો નિર્ણય નથી. ઘરના બધાને ભેગા કરીને પછી કે બોલો મારે ત્યાગ કરવો કે નહીં, બહુમતીથી નક્કી કરશો. બે પરિણામ છે, કોઈ કરવા ન દે અને કંટાળ્યો તો બધા કે મોકો આવ્યો છે, આપ હવે સીધા વો. તમે કયો તો અમે વડાવા આવી ટિકિટ લઈ દઈ, આશ્રમ સુધીની ટિકિટ મફત આપણા તરફથી, તું પાછો ન આવતો. બહુ મુશ્કેલી છે, મુમુક્ષુ ઉપર જવાબદારી છે. આ બીજા કોઈને પૂછવાનું નથી. અને અંતઃકરણમાં વિચાર ઉત્પન્ન કરતારી જાતને અંતઃકરણથી જ્યારે વિચાર કરવો એનો મતલબ પ્રમાણિકતાથી વિચાર કરવો, બુદ્ધિવાદથી નહીં, તર્કથી નહીં. ગતકડા ગમે તમા ઉભા કરે અને આમ ને આનું આમ ને આવા કહેવત આમ છે, આવા બધા ચાળા નહીં, બહાનાબાજી નહીં. અંતઃકરણ પર નિર્મળ અંતઃકરણ, ચિત્ત વિશુદ્ધિ અને પૂર્ણ પ્રમાણિકતાથી તારી જાતને વફાદાર રહીને બી લોયલ ટુ યોર સેલ્ફ. આ સાચો સાધક. તું પેલા તને વફાદાર રહે. આપણે આપણા આત્મા પ્રત્યેની આપણી વફાદારી બેવફાઈ છે, એટલે કે છે અંતઃકરણપૂર્વક વિચાર કરજે, અવશ્ય ઉત્પન્ન કરવો. આ મુમુક્ષુની જવાબદારી ઊભી છે. જ્ઞાની પુરુષ લખે છે કે તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલ બની શકતું નથી. અમે અત્યારે વિશેષ તો લખી શકીએ એમ નથી, પણ આ વિશે ઘણું કહેવું છે અને આ વિશે ઘણું જિનેશ્વરે કહ્યું છે અને એ 506 ના પત્રમાં કૃપાળુ દેવે ઉલ્લેખ કર્યો છે કે શાસ્ત્રની અંદર ઠાણાંગ સૂત્રની અંદર આવી 17 પ્રકારની અવસ્થા આપી છે અને એમાં કહ્યું છે કે જો જીવને આ પાંચેય જ્ઞાનાવરણીય, પછી એમાં મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મન પરિવેય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય, આ જીવ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં એને આ બધા જ્ઞાનાવરણીય કર્મો છે, આ બધા ક્યાં સુધી રહે? તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ છે ત્યાં સુધી આ બધા જ કર્મો રહે. પછી પ્રશ્ન કર્યો છે ઠાણાંગમાં એ જ આ બધા શ્રુત કેવડીઓએ અને એમાં એને કહ્યું છે કે ક્યારે પાંચેય જ્ઞાન ઉપજે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિવેય જ્ઞાન, કેવ જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આ આ નિવર્તિયથી, આરંભ પરિગ્રહથી નિવર્તિયથી. જ્યારે તું આરંભ અને પરિગ્રહથી છૂટો થઈશ, નિવર્તિશ, ત્યારે ઉપસ, ત્યાં સુધી છે. તેની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી જીવ બુજતો નથી. શબ્દ પ્રયોગ તો મૂક્યા છે, બુજતો નથી. સંસારની અંદરથી એ બૂઝતો નથી, એ જ બડબડતો છે અને એનું શ્રેય ન થાય, એનું શ્રેય ન થાય. તર્ક જેટલા કરવા એટલા કરવા, માર્ગ એક જ આગમની અંદર મૂકી દીધો એટલે જીનેશ્વર ભગવાનની આજ્ઞાના રૂપમાં, એની દેશનાના રૂપમાં, એના બોધના રૂપમાં કે ભાઈ આ પાંચેય જ્ઞાન એના કર્મો તને તૂટશે નહીં જ્યાં સુધી આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી. અને ક્યારે થશે નિવર્તે? તો કે જ્યારે તું આરંભ પરિગ્રહથી નિવર્તીશ ત્યારે જ આ ઉપજશે. તો જેટલા પ્રમાણમાં સંક્ષેપ થશે તેટલા પ્રમાણમાં જ્ઞાનની વિશુદ્ધિ થશે. કારણ કે આને કહ્યું છે કૃપાળુ દેવે, તો ત્યાં સુધી લખ્યું છે કે જો આ પ્રકારનો ત્યાગ જીવનમાં ન આવે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય એ પણ હોય પણ ચાલ્યો જાય. આ એને સમજ નથી. હજારો વર્ષોનો તે વૈરાગ્ય અને ઉપસમની આરાધના કરી હોય અને આરંભ પરિગ્રહથી જો ન નિવર્તી હોય તો ઉપાસેલો પણ ચાલ્યો જાય. કારણ આપ્યું છે કે અવૈરાગ્ય અને અનુપસમના એ મૂળ છે અને વૈરાગ્ય અને ઉપસમના એ કાળ છે. કોણ? આરંભ અને પરિગ્રહ. અવૈરાગ્ય અને અનુપસમનું મૂળ છે અને વૈરાગ્ય અને ઉપસમનો કાળ છે. આ જીનેશ્વરની આજ્ઞાથી આ વાત 506 માં કીધી છે કે જીનેશ્વર ભગવંતોએ આ એની દેશનામાં આ આજ્ઞા આપી છે. એની નિવૃત્તિ ન થાય તો જીવ બુજે નહીં. આખો માર્ગ વિતરાગનો, એ ત્યાગનો માર્ગ છે. દર્શનનું આટલું ઉચ્ચપણું છે, દેહને આત્મા જુદા છે એવું બતાવ્યું છે, પર અને સ્વનું ભિન્ન પણ બતાવ્યું છે. ભેદ જ્ઞાન એ ઉત્કૃષ્ટ પ્રકારનો જ્ઞાનનો ઉપક્રમ જૈન દર્શનમાં છે, છતાં એનો આધાર લઈને કોઈ એમ કહે કે મારે કાંઈ ત્યાગ કરવાની જરૂર નથી, શરીર જુદું છે અને હું આત્મા જુદો છું, ખાનારો જુદો છે અને હું દેખનારો છું, હું જાણનારો છું, હું ખાતો નથી, હું તો ભજીયા લઈ આવ્યો બહારથી બજારથી, દેહ ખાય છે. આવા ડાપણ ઘણા ઉગી નીકળાશે એકાંતવાદની અંદર. એકાંતે ત્યાગવાદ કીધો છે. ત્યાગ જોઈ, ભલે વૈરાગ્ય ગમે તેટલો હોય ને તો તારો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય. આ તારો આરંભ સમારંભ શરીરનો, દેહનો, પ્રતિબંધનો, કુટુંબના, સ્વજનના, લોકના, આ બધા નિષ્ફળ કરશે, શ્રેય નહીં થાય, જીવ બુજી નહીં શકે. એટલે ખોટી દલીલો, ખોટી બાનાબાજી અને મનના ખોટા સમાધાન, મિથ્યા સંતોષ, મિથ્યા સમાધાન, આ બધાથી, ભ્રમથી દૂર રહેવું, આ બધો કહેવાય છે બુદ્ધિનો વિભ્રમ. બુદ્ધિના વિભ્રમથી દૂર રહેવું. કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે આ ન કરીએ તો શું થાય, એ કે છે કે એનો જવાબ આપ્યો, જેમ અહીંયા કહ્યું એ આ પત્રમાં કહે છે કે પહેલા તો આરંભ સમારંભની વૃત્તિને ઓસરાવી દેવી. ઓસરાવું એટલે ઉપસમ કરવાનો, ઓસરાવી, ઓસરાવ્યા પછી ઓસરાવાનું હોય, પહેલા ઓસરાવાનું અને પછી ઓસરાવ. પણ અહીંયા તો ઓસરાવાનું ઠેકાણું નથી, રોજ ઓસરાવાની જ વાત કરે છે. રોજ રાત્રે ઓછી કે હુતો છું, ફરાણ ઓછી રહું છું, નામ તે એ બધી બોલવાની વાતો છે. પેલા વૃત્તિ ઓસરી નથી એટલે ટૂંકી નથી થઈ, સંક્ષેપ નથી કરી, હજી જરાય વિરામ પામ્યો નથી એનાથી. અને બોલવામાં જો હું જાગું તો મારે આગળ, નહીં તો બધું ઘોસરાવું છું. શું ધૂળ ઘોસરાવીશ? તું ઓસરાવ્યું જ નથી. જ્ઞાની પુરુષ સરસ શબ્દ મૂકે છે, આવો શબ્દ અહીંયા જ મળ્યો વચનામૃતમાં. અને હવે તો આ શબ્દ જો આપણે વપરાય નહીં ને તો બહાર તો એનો ઉપયોગ નથી, એટલે ડિક્શનરીમાં એ શબ્દ નહીં મળે. ઓસરાવું પાણીમાં જ ભાત ચડાવ્યા છે અને પછી, અને પછી એ જે કે પડ્યું હોય પછી તપેલું છીબું કરીને જરાક તપેલું આડું કરી અને રાખી દીધું. શું? ભાતને ઓસરાવ્યા છે, એની અંદરથી ભાત ચીકાશ નીકળે. હવે કુકરમાં રાંધનારી બહુરું ને તો અત્યારે શું ઓસરાવવું અને શું ઓસરાવવું કાંઈ ખબર નથી, બધું ઓસરાવ્યું. અને ભોસરા વીટી હતી, બધા ભાત બધા ખીચડો થઈ ગયા, આખો કાલ ગુંદો જ થઈ ગયો, લોચો થઈ ગયો. કે ભાઈ ઓસરાય માં નથી, કે એ શું કે ભાઈ ડાઈજી અમને ખબર નથી. એટલે એટલી સરસ વાત જ્ઞાની કે છે, વૃત્તિને ઓસરાવવી. એક કે છે, જો વૃત્તિ ઓસરાવી ન હોય અને વિશેષ વૃત્તિ વર્તતી હોય તેને સત્પુરુષના વચન અને સત્શાસ્ત્રનું પરિણામ થવું કઠણ બને. જો આ વૃત્તિ ઓસરાવી ન હોય, ઢીલી મંદ ઉપસમ, આ ઓસરાવી કહેવાય, હજુ ગઈ નથી, કઈ વાંધો નહીં, ગ્રસ્ત છીએ, સંસારમાં છીએ, ત્યાં સુધીનો ક્રમ બતાવે છે કે જો વૃત્તિને નહીં ઓસરાવે, આરંભ પરિગ્રહની વૃત્તિને ન ઓસરાવે, આ 783માં છેલ્લે કહ્યું છો કે તેને સત્પુરુષના વચન અને સત્શાસ્ત્રનું પરિણામ થવું કઠણ બને. તો પછી એને આગળ વધવું છે સત્પુરુષના વચન ઉપર અને સત્શાસ્ત્રના આધાર ઉપર, પણ એ પરિણામ જ નહીં થાય, કારણ કે આરંભ સમારંભની વૃત્તિઓ, પરિગ્રહની વૃત્તિઓ જ્યાં સુધી જીવમાં છે અને એણે એનો વિશેષ વિચાર અંકુર કરીને એને ઓસરાવી નથી, ત્યાં સુધી એના જ્ઞાનાવરણીય કર્મો પણ ક્ષય થતા નથી અને એનો સ્વચ્છંદ ટળતો નથી, એના પ્રતિબંધો દૂર થતા નથી. અને એણે જે આગળ વધવું છે એ તો એ આધારભૂત જે સત્શાસ્ત્ર અને સત્પુરુષના વચનો, એનું પરિણામ જ નહીં થાય એને. આમાં એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. આખો સિદ્ધાંત એને કહ્યું કે અમને આ લખવાનું બની શકતું નથી, પણ બધું ભેગું કરી અને આત્મસિદ્ધિની એક લીટીમાં આપી દીધું, એક જ લીટીમાં. કે જો અમે તને કહીએ છીએ, વધારે તો લખતા નથી, પણ જ્યારે લખ્યું ત્યારે કઈ બાકી રાખ્યું નહીં. અગોપ્ય આત્મસિદ્ધિ છે ને, અગોપ્ય છે, એટલે એની એક એક ગાથાની અંદર, એનું એક એક ચરણ જે જે આવશે ને, એ સમગ્ર આગમ સૂત્રનો સાર રૂપે આવશે. કારણ કે અત્યાર સુધી પત્રોની અંદર જેટલું કહેવાય એટલું કહ્યું, જેટલી અનુકૂળતા એવું કહ્યું, જેવું પાત્ર એવી વાત કરી, જેવા સંજોગો એવા વાત કરી, જેવા પ્રશ્નો એવી વાત કરી. આત્મસિદ્ધિની અંદર તો એણે પોતે કીધું કે તમે હવે પૂછો કે ન પૂછો, તમે કઈ પૂછો કે ન પૂછો, અમારે તમને હવે આ બધું અગોપ્ય કહી દેવું છે, અમારી પાસે કઈ રાખવું નથી, પ્રગટ, ખુલ્લમ ખુલ્લા, અનરિઝર્વડલી, નોટ સિક્રેટ, અમે હવે કઈ રાખતા નથી, બધું જે કઈ છે આખું અંતકરણ અમારું તમને આપી દે. આત્મસિદ્ધિ કૃપાળુદેવનું અંતઃકરણ છે, પારદર્શી છે, અને એની અંદર અનંત જન્મોની સાધના અને વિતરાગ પુરુષો સાથેનું એનું જે સાનિધ્ય, એમાંથી એમણે જે પ્રાપ્ત કર્યું છે, ગ્રહણ થયું છે, યથાર્થ માર્ગ જે મોક્ષનો મેળવ્યો છે અને સ્વયં પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે, એ આખું રહસ્ય આત્મસિદ્ધિની ગાથામાં આપી દીધું. ન દર્શનનો આગ્રહ, ન મતનો આગ્રહ, કંઈ નહીં. છ દર્શન કે તો આ છે, છ સ્થાનક કે તો આ છે, છ પદ કે તો આ છે. વિચારતા વિસ્તારથી સંશય રહે ન થાય. મમુક્ષુ, વિચાર તારે કરવાનો છે, અમારા તરફથી હવે કંઈ બાકી રહેતું નથી. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ. એવી અદભુત દશા ગુરુની થઈ ગઈ છે. સદગુરુ કે છે કે અનંત જ્ઞાનીઓનો નિશ્ચય, હવે અમે મહાવીર સાથે હતા, પાર્શ્વનાથ સાથે હતા, આટલા ભાવ હતા, બધું ભૂલી જા. અનંત જ્ઞાનીઓએ જે નિશ્ચય રૂપ કીધું છે, તત્વરૂપ, એ અમે આત્મસિદ્ધિમાં આપી દીધું. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર, આમાં સમાઈ જાય છે મૌન. હવે આ વાણી મર્યાદાને પામે છે, સીમાને પામે છે. બસ અહીંયા વચન વર્ગણા પૂદગઢનું કોઈ સામર્થ્ય નથી. હવે કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન. જો આવો અતિશયયુક્ત વાણીવાળા પુરુષો પણ ત્યાં મૌન થયા છે, એવું આ આત્મસિદ્ધિનો અદ્ભુત પરમાર્થ માર્ગનો અને કૃપાળુદેવનું અંતઃકરણ છે. નિચોડ છે સર્વશાસ્ત્રોનો, અત્યાર સુધીના સર્વ દર્શનનો, એટલે મતભેદથી ભિન્ન નિરપેક્ષ એવો આત્મસિદ્ધિનો માર્ગ એની ચરણ ચરણની અંદર, એની ગાથાએ ગાથાએ, એના એક એક સૂત્રની અંદર બધાનો નિચોડ આપ્યો છે. જ્યારે લખી શકાયું ત્યારે લખ્યું, પણ અહીંયા તો કે છે હવે તમે માગો કે ન માગો, અમે તમને આ બધું પૂરું આપી દઈએ છીએ. અને એટલા માટે આપીએ છીએ સાંભળવા નહીં, વિચારવા આત્માર્થીને અને સમજાવવા પરમાર્થને. આપણે આત્મસિદ્ધિને પારાયણ કરવાનો શોખ ઘણો છે, વિચારવાનો ઓછો છે. અને વિચારતી વખતે કઈ દ્રષ્ટિએ વિચાર કરવો છે, મારે એમાંથી પરમાર્થને સમજવો છે કે પરમાર્થ કેવી રીતે પામી શકાય. પરમાર્થ એટલે મોક્ષ, આત્માનો પરમ અર્થ એ મોક્ષ, એ કેમ પામી શકાય. નથી વિચારવું કે નથી સમજાવવું. જ્ઞાની પુરુષે કહ્યું કે સમજાવવા પરમાર્થને. કયા જ્ઞાની? એ સિવાય કોઈ હેતુ અમારો નથી તમને સમજાય. વિચારશો તો સમજાશે એટલે કહ્યું કર વિચાર તો પામ. આ કહ્યું કે વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન મુમુક્ષુએ પોતે જાતે કરવો જોઈએ પોતાના, કે આ મને મારા કયા પ્રતિબંધો છે. એ પ્રતિબંધો આરંભ પરિગ્રહના ત્યાગને રોકે છે. વૈરાગ્ય હોવા છતાં મનની અંદર એમ છે કે બધું પડ્યું છે ને હું તો અનએટેચ છું ને મારે કાંઈ જરૂર નહીં, આમ છે તેમ છે બધું બરાબર, છતાં ત્યાગ કેમ નથી થતો, કેમ છોડતો નથી, પ્રવૃત્તિને કેમ મૂકતો નથી, કંઈક ને કંઈક. અને ત્યારે પ્રમાદનું સૂક્ષ્મ સ્વરૂપ પકડાશે. ત્યાં સુધી પ્રમાદ સમજી નહીં શકાય, સમજાવી પણ નહીં શકાય. બહુ અગત્યનું છે એ અંદરની પોતાની એક જેને કન્સેપ્ટ પરસેપ્શન છે પ્રમાદી અજાગૃતિ તત્વ પ્રત્યેની, જે જાગે છે એના પ્રત્યે એ પરિણત થતી નથી, આ પ્રમાદ છે. એટલે કૃપાણુદેવે શબ્દ મૂક્યો છે પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. મળેલું સ્વરૂપ આ પ્રમાદ જો ત્યાગ ન કરે તો. માર્ગ ત્યાગનો છે. એટલે જ અપૂર્વ અવસરમાં કહ્યું કે ક્યારે એવો અવસર આવશે કે અમે ત્યાગ કરીએ. ભલે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, આ પરમાત્માને પણ ત્યાગની ઝંખના છે. એ વિશેષ વાત મારી અવસરે ક્યારેક કરીશું. સત્પુરુષોની અકબર જગતમ કલ્યાણ.